સાત ઓક્ટોબર 1914ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગયે વખતે આપણે 6 ઓક્ટોબરની પ્રાર્થના જોયેલી. એમાં જગન્માતા પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તારા સ્વરૂપ બની રહેતા શીખવું જોઈએ. મને એવી ભક્તિ આપ કે હું તારા સાથે તદ્દન એકરૂપ થઈ જાઉં. અને ખરેખર એવું હોય છે, ભક્તિનું અંતિમ લક્ષ્ય છે પ્રભુ સાથે એકરૂપ થઈ જવાનું. જ્યારે આપણે પ્રભુની ભક્તિ કરતા કરતા પ્રભુ સાથે એકરૂપ થઈએ છીએ, એ ભક્તિની ચરમસીમા છે, અંતિમ સ્થિતિ છે ભક્તિની. જ્યાં સુધી પ્રભુ અને તમારા આપણા વચ્ચે તફાવત છે, ત્યાં સુધી એ ભક્તિ હજી પરિપૂર્ણ થયેલી નથી, પૂર્ણ કુંભ બન્યો નથી હજી. જ્યારે એકરૂપતા આવી જાય છે, પછી એવી સ્થિતિ આવી જાય છે કે એકરૂપતામાં તમે સ્થિર થઈ જાઓ છો. જે ક્ષણે તમે પ્રભુ સાથે એકરૂપ થઈ જાઓ છો, એ જ ક્ષણે તમે શબ્દથી અતીત, પ્રાર્થનાના બોલાતા શબ્દોથી ઉપર ચાલ્યા જાઓ છો. પછી કોઈ પ્રાર્થના રહેતી નથી, કોઈ મંત્ર રહેતો નથી, એકદમ નિશ્ચળતા, નિસ્તબ્ધતા અને એક સંવેદન, ફક્ત પ્રભુ અને હું એક છું બસ, એ પ્રકારનો એક ભાવ સતત ટકે છે. અને એ ભાવ એક ધારા જેવો હોય છે, અખંડ ધારા જેવો હોય છે, તેલ ધારાવત એમ કહે છે. પાણીની ધારા નળ પરથી, નળમાંથી પડે તો ટીપું ટીપા જુદા દેખાય આપણને, પણ તેલની ધાર તમે જુઓ એ કોઈ વખત આમ ટીપા ટીપા ઓછું પડે, એક અખંડ ધારા હોય છે. તૈલ ધારાવત શાસ્ત્રોમાં કીધું છે. એવી રીતે તમારા ચિત્તમાં એક ધ્યાનની, એક ભાવની, એક સંવેદનાઓની સતત ધારા વહેતી જાય છે, તમે એકરૂપ થઈ ગયા હો છો, શાંત, સ્વસ્થ, નિસ્તબ્ધ, એકદમ અવિચળ. એ જે સ્થિતિ છે એ પરમ સ્થિતિ છે, પરમ ચેતનાની સ્થિતિ છે આપણા માટે. એને માં જગન માતા અહીંયા વર્ણન કરી રહ્યા છે આપણા માટે. પણ એ કહે છે, એ ચેતનાની એક વિશેષતા છે, એના બે પાસા છે. એક પાસામાં સ્થિર થાઓ તો તમને એવું લાગે છે કે જીવનમાં કંઈ કરવા જેવું જ નથી, બસ આ સ્થિતિમાં એકરૂપ થઈને, સ્વસ્થ થઈને બેઠા રહ્યો. શ્રી અરવિંદની સ્થિતિ આ પ્રકારની હતી. એક એક કલાકોના કલાકો સુધી એ પોતાની ખુરશીને ભીત તરફ મોઢું રાખીને ભીત તરફ જોયા કરતા. ખરેખર એ ભીત જોતા નહીં, પણ અંદર જે આત્મતત્વનો વિસ્તાર છે ને, અંદર જે એકરૂપતા આવી ગયેલું છે, એ એકરૂપતામાં સ્થિર થઈને બેઠા રહેતા. આ એકરૂપતાની અંદર જ તમને આંતર પ્રેરણાઓ મળતી હોય છે, આંતરિક જ્ઞાન મળતું હોય છે, આંતરિક સમજણ મળતી હોય છે, તમારા જીવનનો હેતુ સમજાતો હોય છે, તમારે શું કરવું જોઈએ એ સમજાતું હોય છે, તમને બધી વસ્તુ અંદર સમજાવવામાં આવતી હોય છે. આ સ્થિતિમાં જ એ વખતે જાણે પ્રભુ પ્રત્યક્ષ, પ્રભુ અને તમારા ચિત્ત એકરૂપ થઈ ગયેલું હોય, અને પ્રભુના ચિત્તમાં તમારા માટેનું જે કંઈ પ્રોગ્રામિંગ કરેલું હોય એ ટ્રાન્સમિટ થઈને તમારા હૃદયમાં આવી જતું હોય છે. પોતાને મળે ડેટા ટ્રાન્સમિટ થતો હોય છે, જાણે અહીંથી ત્યાં પસાર થઈ જતો હોય છે, બધું તમે સમજી શકતા હો છો. અને એ જે સમજણ હોય છે એ એટલી શંકાથી પર હોય છે કે આખી દુનિયા વિરુદ્ધમાં જાય, છતાં પણ તમે એ બાબતમાં શંકા લઈ શકતા નથી, કારણ તમને પ્રત્યક્ષ ભાવ હોય છે કે પ્રભુએ પોતે મને આ સમજાવેલું છે, જગન માતાએ પોતે મને આ સમજાવેલું છે, એ ભાવ હોય છે એમાં. અને તે એકદમ નિશંક અવસ્થા હોય છે તમારી. આ એક પાસું છે. બીજું પાસું એમાંથી નિર્માણ થાય છે અભિપ્સા તરીકે, એમાંથી એક ધારા પ્રકટ થતી હોય છે. જેમ ગંગોત્રીના ઉપર એક કે બરફની શિલા છે મોટી, અનેક કિલોમીટર ફેલાયેલી સ્થિર પડેલી હોય છે, જાણે નો ચેન્જ એવા પ્રકારની સ્થિર તેની પડેલી હોય છે, પણ એમાંથી જ ધીમે ધીમે પાણી ઉગલતું હોય છે અને એક ધારા બની નીચે ગંગોત્રીની ગુફામાંથી બહાર નીકળતું હોય છે. બસ એ પ્રકારે આ જે એક અવિચળ સ્થિતિ છે, અવિચળ બ્રહ્મની, અચલ બ્રહ્મની સ્થિતિ છે, પરમપ્રભુ સાથેની એકરૂપતાની અક્ષર બ્રહ્મની આ સ્થિતિ છે, એમાંથી ધીમેથી એક અભિપ્સાની ધારા ધીમેથી તમારા હૃદયમાં પ્રકટ થતી હોય છે, ઝીણી 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 એકદમ. અને એ અભિપ્સા દ્વારા તમારે જીવનમાં શું કરવાનું છે એનું માર્ગદર્શન મળતું હોય છે. તમે ઈચ્છાઓ જાગે છે, સંકલ્પ જાગે છે કે મારે પ્રભુ માટે આ રીતે કામ કરવાનું છે. બસ પછી એ સંકલ્પ અનુસાર તમે કામ કર્યા કરો. ફક્ત એ સંકલ્પને અનુસરીને તમે કામ કરતા શીખો, બાકી બધું પ્રભુ ગોઠવી દેતા હોય છે. તમારે કોઈ વસ્તુ ગોઠવવાની જરૂર પડતી નથી. જરૂરી માણસો પાસે આવી જાય છે, જરૂરી સાધનો આવી જાય છે, જરૂરી પૈસા આવી જતા હોય છે, જરૂરી ગોઠવણો થતી હોય છે, બધું પોતાને મળે જગન માતા ગોઠવ. તમારે કાંઈ એટલે કાંઈ જ કરવાનું હોતું નથી. ફક્ત અંદરથી ચીંધેલું કામ શ્રદ્ધાથી કરીને જગન માતાના ચરણે મૂકે, માં આ તારું કામ પૂર્ણ થયું છે આજે, એટલું કહો. અને બીજે દિવસે તમે જોશો કે તરત એવી ઘટનાઓ થવા લાગે છે કે કામ આગળ વધારવા માટે લોકો આવે છે, પૈસો આવે છે, પરિસ્થિતિ આવે છે, સંજોગો ગોઠવાય છે, બધું પોતાને મળે ગોઠવાઈને આગળ ચાલતું હોય છે. પછી આપણો કોઈ સંબંધ નથી એમાં. આપણને બીજો સંકલ્પ આવે છે આપણામાં, આપણે બીજા સંકલ્પ વળી જવાનું છે, પેલું કામ પોતાને થયા કરતો. પછી આ પ્રકારની છે. આ બંને સ્થિતિ પ્રભુની સ્થિતિ છે. એક એક નિષ્ક્રિય પ્રભુ છે, એક સક્રિય પ્રભુ છે. નિષ્ક્રિય પ્રભુમાંથી સક્રિય પ્રભુની ધારા પ્રકટ થતી હોય છે, એ પ્રકારનો ભાવ આ 6 ઓક્ટોબરમાં વર્ણન કરેલ છે. અને એવું છે કે આ બંને પાસા પૂર્ણ સંવાદમય હોય છે. મનને એમ લાગતું નથી, એક નિશ્ચલ અવસ્થા અને એક સક્રિય અવસ્થા છે, આ બંનેનો સંયોગ કેમ કરવો, એને કોઈ શંકા જાગતી નથી. પોતાને બધી અંદરથી સમજાઈ જતું હોય છે કે આ બંને એક જ છે, એમાં ક્યાંય એક ભગવાન શિવ છે, એક જગન માતા પાર્વતી છે, અને આ અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ છે, આપણું પ્રભુનું સ્વરૂપ છે. એક સક્રિય સ્વરૂપ છે, એક નિષ્ક્રિય સ્વરૂપ છે. આ પ્રકારનો ભાવ જાગતો હોય છે. અને આમાં સાધકે એવો કોઈ આગ્રહ ન રાખવો જોઈએ કે મારે નિષ્ક્રિય બ્રહ્મમાં સ્થિર થવું છે અથવા સક્રિય બ્રહ્મમાં જ કામ કરવું છે. પોતે કોઈ સંકલ્પ કરવાનો નહીં. જે પ્રમાણે પ્રભુનું આયોજન હશે એ વખતે તમે અમુક સમય સુધી અવિચલ બ્રહ્મમાં સ્થિર થઈ જાઓ છો. પ્રભુની ઈચ્છા થાય કે આ કામ કરાવવાનું છે, તરત તમને ઘસીડીને સક્રિય ચેતનામાં લાવીને કામ કરવામાં આવે છે. અને કામ થતું હોવા છતાં પણ અંદરથી આપણને એમ લાગે છે કે હું તો કંઈ કરતો જ નથી, કોઈ અહંભાવ જ જાગતો નથી, કોઈ કરતા પણ લાગતું નથી, મેં કામ કર્યું જરાય લાગતું નથી. પોતાને મેળે કામ થતું હોય છે, થતું હોય છે, થતું હોય છે, એ પ્રકારનો ભાવ હોય છે. અહીં માતાજી કહે છે કે બંને સ્થિતિમાં આપણે પારંગત થવાનું છે. બંને સ્થિતિ આપણે પ્રાપ્ત, પૂર્ણ યોગ એ છે જેમાં તમે નિષ્ક્રિય ચેતનાને, પરમ ચેતનાને પણ સાક્ષાત્કાર કરો છો, સાથે સક્રિય જગન માતાના પાસા સાથે પણ એકરૂપ છો. આ બંને સ્થિતિ સાથે આપણે એકરૂપતા સાધેલી હોય છે. અર્ધનારી નટેશ્વરનું આપણું જાણે સ્વરૂપ હોય છે, એ પૂર્ણ યોગની સ્થિતિ છે. બૌદ્ધિક વ્યાખ્યાઓ લોકોને જે કરવી એ કરવી, પણ વાસ્તવિકતા આ છે, નક્કર વાસ્તવિકતા આ છે, અને આના સિવાય કોઈ વાસ્તવિકતા નથી. અંતિમ જ્યારે આવો અનુભવ આવશે તો સમજી લેજો કે આપણે પૂર્ણ યોગના શિખર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ધીમે ધીમે. હવે 7 ઓક્ટોબરની પ્રાર્થના છે. માતાજી કહે છે હું આ સ્થિતિમાં પહોંચી ગઈ, પણ લોકોનું શું, નીચે લોકો કેવા છે એની તરફ નજર પડે છે. અને માતાજીની પ્રાર્થના 7 ઓક્ટોબરની સરી પડે છે. બધા લોકો માત્ર સ્થૂલ જીવનને જ ભારમય, જડ, રૂઢિપરાયણ, અપ્રકાશિત એવા સ્થૂલ જીવનને ને જ જાણતા હોય છે. ઓહો, લોકો કેવા છે કે ભૌતિક જીવનમાં જ જીવતા હોય છે, એના સિવાય કોઈ જીવન છે એ મને લાગતું જ નથી. આપણો સંસાર, આપણી નોકરી, આપણો ધંધો, આપણા વ્યવહાર, સગા સંબંધી, આ કુંડાળામાંથી આપણે કુંડાળામાંથી બહાર જ નીકળતા નથી. ગાચીના બેલના જેમ ફર્યા કરતા હોય છે. અને આપણને લાગે છે આપણે બહુ સારા માણસ છે. અરે, દરેક સંબંધ હું જાળવું છું, દરેકના વ્યવહારમાં હાજરી આપું છું, બધા વ્યવહાર વ્યવસ્થિત કરું છું, વડીલોને આદર આપું છું, કુટુંબના લોકોને સાચવું છું, પ્રામાણિક રીતે નોકરી કરું છું, મિત્રો સાથે સારા સંબંધ છે, મારું જીવન પૂર્ણ છે. આટલા લિમિટેડ ક્ષેત્રમાં આપણે જીવતા હોઈએ છીએ અને એમાં જ આપણે એમ લાગતા હોય છે કે મારું જીવન બહુ સુખી છે, એના સિવાય એને બહારને કોઈ સૂઝતું નથી. જગન્માતા કહે, અરે પ્રભુ, ક્યારે આ ખેદમાંથી આ મુક્ત થશે આ લોકો? તેમની પ્રાણની શક્તિઓ અસ્તિત્વના સ્થૂળ રૂપ સાથે એટલી બધી તો બંધાઈ ગયેલી છે કે સ્થૂળ નાની નાની વસ્તુઓમાં જ નર્યાળ ડૂબેલા રહે છે. એમનું આખું જીવન નાની નાની વસ્તુ માટે છે. ક્યાંક કંઈ પગાર વધારો થયો કે અમારે આપણે આ વસાવવું છે, એ વસાવવાના સપના વસાવીએ એટલે ખુશ ખુશ થઈ જાય, ઓહો હો આપણે જીવનમાં એક મહાન કાર્ય કર્યું. આ નજીવી વાતોમાં એમનું જીવન અટવાતું હોય છે. જરૂરિયાત પૂરતું વ્યવસ્થા કરી વસ્તુ જુદી છે અને ખોટી રીતના પાછળ લાગવું એ વસ્તુ જુદી છે. આપણો પ્રાણ સતત માગણી કરતો હોય છે. તમારા પાસે 2 રૂમ રસોડું હોય તો એમ લાગે છે કે મોટો બંગલો મળી જાય તો સારું. બચત કરી હોય 2-3 લાખની તો એમ લાગે 10-15 લાખ બચત થાય તો સારું, મારી ચિંતા નહીં, ઘડપણ સુધરી જશે. કપડા બાબતમાં એવું, બાળકોના બાબતમાં એવું, એવું સમજતા જ નથી કે બાળકો પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે. આપણે ખોટા ઉપાધિમાં હોઈએ છીએ, નો ડાઉટ. આપણા બાળકો હોવાથી એમને સારા સંસ્કાર આપવા, ઘડવા એ આપણું કર્તવ્ય છે. પણ એક વખત બાળકોને પાંખો ફૂટી જાય ને, પછી એમને ઉડવા દેવા જોઈએ. આપણો કોઈ અધિકાર નથી કે એમને પછી તમે પોતાના કંટ્રોલમાં રાખવાના. દુર્ભાગ્ય આપણું એવું છે, ઘર જેમ ગઢપણ પાસે આવે છે ને, એવી ઈચ્છા જ આવે કે છોકરાઓ મારા કંટ્રોલમાં જ રહેવા જોઈએ, મને પૂછ્યા વગર કોઈ કામ નિર્ણય લે જ નહીં. પાંગળા આપણે ખોટા બનાવીએ છીએ. પ્રભુએ એમને પોતાનું સ્વરૂપ આપેલ છે, એને જીવન જીવવાની ક્ષમતા આપેલી છે, એનું પોતાનું ભાગ્ય છે. ધ્યાન રાખજો, એ ભાગ્ય તમે ચેન્જ કરી શકવાના નથી, કોઈ ચેન્જ કરી શકવાનું નથી. ફક્ત એમને સક્ષમ કરી દો, ઉડવા દો એમને, પછી છોડી દો. ભાઈ, હવે તું સક્ષમ થઈ ગયો છે, તું હોશિયાર થઈ ગયો છે, તું બધું વ્યવહાર સમજે છે, તારી રીતે તમે જીવો, આનંદથી જીવો, બસ. જરૂર પડે તો પૂછજો, ન હોય વાવ આનંદ છે અમને. એ પ્રકારની એક તટસ્થતા આપણામાં આવતી હોતી નથી. અને જ્યાં સુધી એ તટસ્થતા ના આવે ત્યાં સુધી સાચી સાધનામાં આપણે પ્રગતિ કરી શકતા નથી. નહીં તો શું થાય છે કે તમે સાધના તરફ વળો છો અને અંતે સાધનાને સંસારિક ગોઠવણો માટે વાપરો છો. હે પ્રભુ મને આ આપજે, એ મને આ આપજે, આ મને આપજે, પાછું સંસાર તરફ જ વળી જાય છે પ્રાર્થના. સહેતુકી સાધના કહેવાય છે, એવી સાધના તરફ આપણે વળી જઈએ. પછી સાધના એવી હોવી જોઈએ કે એમાં પ્રભુની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ હેતુ નથી. કોઈ માગણી ન હોવી જોઈએ, ન પૈસાની, ન કીર્તિની, ન આરોગ્યની, ન લાંબા જીવનની કોઈ માગણી નહીં. માગણી એક જ, બસ પ્રભુ તારા સ્વરૂપ બનીને રહું, બસ. એના સિવાય કોઈ પણ માગણી ન હોવી જોઈએ. અને માગણી કરવી હોય તો પ્રભુના કાર્ય માટે સગવડતા થાય એની કરો, પ્રભુના કાર્ય માટેની સાગા કરો. જે તમને કામ સોંપેલું એમાં કંઈ અછત લાગતી હોય ન હોય તો પ્રભુ આમાં કંઈક માર્ગ બતાડ, બસ આમાં કંઈ મદદ કર, એટલું જ કરો. પ્રભુના કાર્ય માટેની મદદ સિવાય આપણા પોતાના વ્યક્તિગત રીતે કોઈ વસ્તુ માગવાની જરૂર હોતી નથી, ન જ માગવી જોઈએ આપણે. છતાં પણ પ્રભુ તો પરમ દયાળુ છો, તમે માગો તો એક બાળક તરીકે તમને ખુશીથી આપી દેશે, નહીં આપે એવું નહીં, પણ એની અપેક્ષા એ હશે કે મારું બાળક મારા જેવું થાય. અરે આપણા સામાન્ય મા બાપ પણ અપેક્ષા રાખે છે કે મારો દીકરો મારા જેવો થવો જોઈએ, તો પ્રભુ તો અપેક્ષા રાખે જ ને કે એમના જેવો દીકરો થવો જોઈએ, એમના જેવી દીકરી થવી જોઈએ. એ અપેક્ષા છે, એના સ્વરૂપ બનવા માટે પ્રભુની અપેક્ષા એ છે કે તમે એના સ્વરૂપ બની રહો, એની ઈચ્છા પૂર્ણ કરો, બાકી બધું સચવાઈ જશે. જે લોકોમાં મનોમય જીવન જાગૃત બનેલું છે તેઓ તો બેચેન છે, સંત્રસ્ત છે. સ્થૂળ જીવન જીવે છે, ભૌતિક જીવન જીવે છે, એ તો પોતાના ઘરેણમાં હોય છે. પ્રાણમય જીવનવાળા એ લોકો પણ એ ભૌતિક સુખોમાં જ આગ્રહ રાખતા હોય છે કે મારે આ બધી વ્યવસ્થા થવી જોઈએ. એમને સત્તા, પ્રાણમય જો પ્રાણશક્તિ વધારે હોય તો મારે સત્તા જોઈએ, મારે પોઝિશન જોઈએ, મારે લીડર બનવું છે, લોકો મારું સન્માન કરે, મને પૂછવા આવે. પ્રભુના આયોજનમાં એવું હશે ને થતું હશે તો આપણે વિરોધ કરવાનો નથી. પછી તો જેવી જેવી પ્રભુની ઈચ્છા, એ પોઝિશનમાં બેસાડીને તમારા પાસેથી કંઈક કામ કરાવવાનું હશે એટલે પ્રભુ કાર્ય કરતા હશે, કરશે, એમાં ના નથી. પણ પોતે થઈને કોઈ માગણી કરવાના જોઈએ છે. એટલે પ્રાણમય જીવન પણ એવું અંધારમય છે અને મનોમય જીવન. હવે મન કેવું છે? જે લોકોમાં મનોમય જીવન જાગૃત બનેલું છે તેઓ તો બેચેન છે, સંત્રસ્ત છે. મન જીવનનો ઉદ્દેશ શું છે, સાચો ઉદ્દેશ શું છે એ શોધવા ફાંપા મારતો હોય છે અને કઈ અધૂરી કલ્પનાઓ લઈને પોતાના જીવનનો આદર્શ નિર્માણ કરતો હોય છે. મારે જીવન કેવું જોઈએ એમ વિચાર કરે છે કે મારે બધી ભૌતિક સુખ સગવડતાઓ હોવી જોઈએ, મારી જરૂરી બરાબર છે, મારે આરોગ્ય હોવું જોઈએ, ઘડપણમાં મને કોઈના સામે હાથ ફેલાવવાની જરૂર ન હોવી જોઈએ, મારા સારા સંસ્કાર હોવો જોઈએ, મને સારું વાંચન કરવાનો ટાઈમ મળવો જોઈએ, સમય મળવો જોઈએ, મારા સારા મિત્રો હોવા જોઈએ, રાત્રે સારી ઊંઘ આવી જોઈએ, મને ભર્યું ભર્યું જીવન જોઈએ. આ કંઈક માનસિક મનોમય આદર્શોમાં આપણે ફરતા પડે. આના કરતાં જે આગળ વધે છે એ કોઈ એક સિદ્ધાંતને પકડી બેસે છે. આ જે મન છે ને એ કોઈક નાનકડી વસ્તુ પકડે અને એવું મહાન એના આજુબાજુ કરોળિયાની જેમ ગૂંથી કાઢે છે, મોટો આદર્શ નિર્માણ કરે છે. હું સત્યવક્તા બનવા માંગુ છું. પછી સત્યવક્તા બને એટલે એને પછી બધાને એમ કહે છે સત્યવક્તા બનવું જોઈએ, તો આપણે આમ કરવું જોઈએ અને કઠોર રીતે બોલવું. એને લાગે છે સત્ય બોલવું એટલે કઠોર જ બોલવું જોઈએ,
સામેવાળાને ફટાક દઈને મોઢું તોડી લેવાનું એક હું સ્પષ્ટ વક્તા છું. અહીંયા વિમાનમાં જ જીવતા હોય છે, બધાને નારાજ કરતા હોય છે. ખરેખર શાસ્ત્ર તો એમ કે છે સત્ય બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સાચું બોલો, પ્રિય બોલો. જે સાચું અને પ્રિય બંને વસ્તુ હોય એ જ બોલો. જે સાચું છે પણ કડવું છે તો એ રીતે ન બોલો. એને સોફ્ટ કરીને સમજાવીને વાત કરો. નાનું બાળક કંઈ ભૂલ કરતું હોય તો તું મૂર્ખો છે, નાલાયક છે, તને અક્કલ નથી એમ કહેશો તો એ બચારું ગભરાઈ જશે. અરે કે એમ કહો તમે, એ તો સરસ પ્રયત્ન કર્યો પણ થોડીક ભૂલ થઈ ગઈ બેટા, હા જો આમ કરાય એમ કરીને તમે કહેશો ને તો એને ઉત્સાહ આવશે. પદ્ધતિ છે સત્યને પ્રકટ કર. પ્રભુ પણ સત્ય પ્રકટ કરતા વખતે બહુ ધીરજ રાખે છે, ધ્યાન રાખજો. આપણે પ્રભુ પ્રમાણે વર્તવાનું છે. સત્ય પરમ સત્ય નહીં, સીધું રામ કરી જો પૃથ્વી દ્વારા મારફત પ્રયત્ન કરવા પ્રયત્ન કરશો તો પૃથ્વી ચકનાચૂર થઈ જશે, એકદમ ભાંગી જશે. એના માટે ધીમે ધીમે પ્રગટ કરવા માટે ઉત્ક્રાંતિની પ્રક્રિયા યોજી છે. ધીમે ધીમે વિકાસ કરવો છે. આપણો વિકાસ કરવા માટે, આટલો વિકાસ કરવા માટે પ્રભુને કેટલી ધીરજ રાખવી પડે તમે કલ્પના કરો, કેટલી ધીરજ રાખવી પડે છે. નાનાની વાત માટે જન્મોના જન્મ એને ગુમાવવા પડે છે, જન્મોના જન્મ ગુમાવવા પડે છે. આ ઘણી વસ્તુ તમે કદાચ ટીવીમાં જોયું હશે. હમણાં રાજ ગયે જન્મ કા એવી એક સિરિયલ આવે છે કે એમાં કયા પિક્ચર મને ખબર એમ જોઈએ આમ કે એમાં મેસમેરિઝમ કરીને માણસને બેશુદ્ધ કરી નાખવામાં આવે છે. એનો પ્રશ્ન હોય છે કે મારું આમ કેમ, મારા જીવનમાં આ વખતે આમ કેમ છે. એટલે કાલે પણ એક એપિસોડ આવેલો, મેં જોયેલો. મને લાગ્યું જો કેટલીક નાનો સુધારો કરવા માટે પ્રભુને કેટલા જન્મ એને આપવો પડે ત્યારે સુધરે છે માણસ. એક કાર્યક્રમ દિવસે એપિસોડ આવેલો, લીલીપુટની કથા હતી. લીલીપુટ એટલે તમને ખબર છે પિક્ચરમાં એક ઠીંગુજી આવતો હોય છે અને પગ બહુ ટૂંકા છે, એકદમ આમ હાસ્યાસ્પદ પાત્રો કરવા માટે આવતો હોય છે. એને બોલાયેલો એ કે મારા આ પગ આટલા ટૂંકા કેમ, આટલું શરીર બરાબર છે એનું, પગ જ ટૂંકા છે એના, તે મારા પગ ટૂંકા છે માટે લોકો મને હસે છે કે, અને મારે આ પગનો ઉપયોગ કરીને લોકોને હસાવતા હસે તો મારું પેટ ભરવું પડે છે, મને બહુ ખરાબ લાગે છે આમ કેમ. તો કે તારે રસે જાણવું છે? તો કે હા. એટલે સુવડાવે છે, બેશુદ્ધ કરે છે. એક બેન છે કોઈ મિશ્રા કરીને, ડૉક્ટર મિશ્રા કરીને છે, એ સંબોધન કરી કરે છે અને કહે છે તું પાછળ ન જા, પાછલા જીવનમાં જા, પાછલા જીવનમાં જા. પાછલા જીવનમાં જાય છે તો કે હવે તને પગ પર કંઈક આઘાત થયો હોય એવી કંઈ તારા જીવનમાંની ઘટના યાદ કર, યાદ કર, યાદ કર. પછી એને સામે દૃશ્ય દેખાવા લાગે છે. એક ગામમાં પોતે સુંદર યુવાન હોય છે, પોતે સુખી ઘરનો હોય છે અને ગરીબ ઘરની એક સુંદર છોકરી હોય છે, એના પ્રેમમાં પડ્યો હોય છે. એ રાત્રે એને બોલાવે છે, રાત્રે જંગલમાં જતા હોય છે. એની ઈચ્છા એ હોય છે કે આને ફસાવવાની છે મારે, બીજું કંઈ કરવાનું નથી એને કંઈ, એટલે ફસાવવા પૂરતું જ કામ કરતો હોય છે. એ જતો હોય ત્યાં ગામના લોકો પકડી લે છે એને અને લાઠીઓ મારે છે, એના પગ તોડી નાખે છે. આ ઘટના બતાડે છે અને પગ તોડી નાખે છે. બીજો પ્રસંગ બતાડે છે પછી કે હજી જીવનમાં તો આગળ જા, એટલે એના પહેલાના જીવનમાં જાય છે. એમ કહે છે ત્યાં કંઈ પ્રકાર પગ પર થયેલું તો શોતો તો જાય છે કે હા. તો કે શું? કે હું બનારસમાં રહેતો હતો, ત્યાં એક વૈદ્ય, ત્યાં હું નોકરી કરતો હતો, બહુ યુવાન હતો હું અને આ બધા પાવડર ખાંડવાના, ઔષધિ ખાંડવાનું કામ કરતો હતો અને લોકોને આપવાનું કામ કરતો હતો. એની બે દીકરીઓ હતી, એમાંની નાની દીકરી બહુ સુંદર હતી. મેં એને ફસાવી એક રાત્રે કે અને રાત્રે એને બોલાવી, હવા બોલાવી કે પણ મોટી બહેને મને પકડી લીધા. એટલે હું એને પગે પડીને ભાગ્યો ત્યાંથી, કે ભાગતો 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 કે રેલવેના પાટા પકડીને દોડતો હતો કે ડરીને, ડર ના મારે કે ક્યાંય મને મારી નાખશે તા લોકો. ત્યાં કરતાં કરતાં એ રેલવે ઓળંગવા જતો ત્યાં બધા રેલવેના સાંધામાં પગ પડે છે ને સાંધો બંધ થઈ જાય છે, પગ પકડાઈ જાય છે, રેલવે આવે છે ને પગ કપાઈ જાય છે, ના બંને પગ કપાઈ જાય છે. પછી એને પાછો વળવાનું કહે છે, પાછા શુદ્ધિમાં આવે છે. પછી કહેતી કે શું જોયું? તો કે મને કંઈ ખબર નથી. પછી એના જ બે સગાઓ સાક્ષી તરીકે બેસાડેલા હોય છે એમણે ટીવીમાં. તમે કહો શું કહે છે? પછી કહે છે આમાં વાત કરી, રોવા લાગે છે કે મને નાનપણથી પશ્ચાતાપ થાય છે, મેં કંઈ એમ મને લાગે છે મેં બહુ ભયાનક કંઈ પાપ કર્યા છે એટલે મારા પગ આવા છે, મેં ભયાનક પાપ કર્યા છે આટલા છે. તો કે ભગવાન તને બે જન્મથી શીખવી રહ્યો છે કે ભાઈ કોઈની સ્ત્રીની જિંદગી બગાડાય નહીં, એ શીખવવા માટે આટલા તને કંઈ અનુભવ કર્યો, હવે આ જન્મ તો શીખ. પ્રાર્થના એ કરે છે કે હું એકલી છે કે હવે હું કોઈ વખત કોઈને નહીં ફસાવું, કે શપથ રોતો છે, હિપકે હિપકે રોતો હોય છે. કલ્પના કરો, હું તો આ દાખલો એના માટે આપું છું, પણ આ ઇવન ટીવીની કંઈક ઘટના હોય છે ને ખરેખર સમજવા જેવી હોય છે. આપણે ખરેખર સમજ કે ટીવી ખરાબ હોય છે એવું કંઈ નથી હોતું, તમે શું એમાંથી ઉપાડો છો લ્યો છો એ જ મહત્વનું છે આપણા માટે. હવે એક નાનકડી વાત કે સ્ત્રીઓ પ્રત્યે તમે આદરથી જોવું જોઈએ, એ શીખવવા માટે બે જન્મ એને વેડફી નાખવા પડ્યા, બે જન્મ પ્રભુને આપવા પડ્યા, ત્યારે માન ઠેકાણે પડ્યો ભાઈ. હું અહિંસા પાળનારો છું, હું આમ કરું છું, હું આમ કરું છું, કોઈ પણ એક ગુણ લઈ લે છે એ લોકો, મન કોઈ પણ એક પગપગી લે છે ને એને ફક્ત જિંદગીનો પૂરેપૂરો આદર્શ સમજી લે છે. ઇઝમ્સ જેને કહેવાય, વાદ નિર્માણ કરે છે, હું અમુકવાદી છું, હું ગાંધીવાદી છું, હું અમુકવાદી છું, જુદા જુદા વાદ નિર્માણ છે, હું સામ્યવાદી છું, હું કોંગ્રેસવાદી છું, હું ભાજપવાદી છું. આ વાદોમાં જે અટવાયેલા હોય છે, આ મનના જે લોકો હોય છે બધા આ જુદા જુદા વાદોમાં સંઘર્ષ કરતા હોય છે, ઉગ્ર સંઘર્ષ કરતા હોય છે. માતાજી એમની વાત કરે છે, રૂપાંતરના સ્વપ્ન સેવતા હોય છે તેના જ વમણમાં પૂરેપૂરા સપડાઈ ગયેલા હોય છે. એમને એમ લાગે છે કે મારો આદર્શ હું પૂરો કરીશ ને તો દુનિયા બદલાઈ જશે, દુનિયાનું રૂપા જો સામ્યવાદ બદલવાઈ જશે તો સામ્યવાદ બધાને સુખી કરી નાખશે. એટલે બધા ગાંડા થઈને સામ્યવાદનું કામ કરતા હોય છે, કોઈ કોંગ્રેસનું કામ કરતા હોય, ભાજપનું કામ કરતા હોય, દરેક પોતાના પક્ષપાને ધૂનમાં કામ કરતા હોય છે. સાચું એવું છે, એકે ખરેખર ક્યાંય જવાનું નથી, આ કુંડાળામાં જ ફરવાના છે, બધા કુંડાળામાં ફરવાના છે. વમણમાં પૂરેપૂરા સપડાઈ ગયેલા હોય, કયા પાયા ઉપર રચના કરવી જોઈએ તેના કશાય જ્ઞાન વિના એમને ખબર નથી કે જીવનનું સાચું સત્ય શું છે, કેવી રીતે પ્રકટ કરવું જોઈએ એમને નથી, સાચા સત્યનો કંઈ ઝાંકી થયેલી નથી, સત્ય કેવી રીતે પ્રકટ કરવું એ સાધનાનો પ્રકાર ખબર નથી એમને, અને છતાં પણ દોડાદોડ કરી રહ્યા છે એ લોકો, હરેક વસ્તુનો નાશ કરી દેવા તૈયાર બને છે. પછી શું કરે છે? હું જે કહું છું એ આદર્શ સાચો, બાકી બધા આદર્શો ભાંગી નાખવા જોઈએ, સામેવાળાને નાશ કરો, સામેવાળાને પાડી નાખો, બસ. આને લીધે થાય છે શું? તો માતાજી કહે છે તેમની પાસે જે પ્રકાશ છે તે તો આંખને આંજી નાખનાર ઝબકારાનો બનેલો હોય, આ અંધાધૂંધીને શાંત પાડવામાં મદદ કરવાને બદલે તેમાં વધુને વધારો થતા જાય છે, જીવનને વધારે વધારે અશાંત કરતા જાય છે, ઉમેરો કરતા જાય છે, સુધારી કહી શકવા નથી આ લોકો, શક્યતા જ નથી. માતાજી કહે છે કે ખરેખર જો રૂપાંતર કરવું હોય માનવ જાતિનું, આ દુઃખમાંથી બધાને મુક્ત કરવા હોય તો શું કરવું જોઈએ આપણે? જો સૌ કોઈમાં તારા સર્વસમર્થ ચિંતનની અવિકારી શાંતિનો તથા તારા અવિનાશી સ્વસ્થ શાંત દર્શનનો અભાવ જ વર્તાય છે. કોઈના પણ તારું ઓલું જે અંતિમ સત્ય છે, ગયા પ્રાર્થનામાં જણાવ્યું કે પરમ ચેતના સાથે એકરૂપ થઈને જે સ્થિર થઈ ગયેલો હોય છે, અવિકારી તટસ્થ નિર્લેપ થઈ ગયેલો હોય છે, એ જે પરમ શાંતિ છે એ લોકોની એમની કલ્પના જ હોતી નથી ત્યાં. અને એમાંથી જે ધારા વહે છે અભિપ્સાની અને પ્રેરણાની, એ અમને મળેલી જ હોતી નથી. આ વર્તમાન ખળભળાટના આવરણ હેઠળ, આ બેસુમાર અંધાધૂંધીના ખુદ હૃદયની અંદર જ ચમત્કાર સિદ્ધ થાવ, એ પ્રભુ હું જાણું છું. આ બધું વલોવાઈ રહ્યું છે, ખળભળાટ જાગી રહ્યો છે આખા પૃથ્વીમાં, અશાંતિ અશાંતિ અશાંતિ. બધા તમે જુઓ, તમે કોઈ પણ છાપું ખોલો, ક્યાંય શાંતિની કોઈ ન્યૂઝ જ હોતી નથી, કોઈ આનંદની ન્યૂઝ જ હોતી નથી. જ્યાં હતા કંઈ રાજીનામા આપી દેતા, ખૂન ખરાબા, બળાત્કાર, છેતરપિંડી, એના સિવાય કાંઈ હોતું નથી. બધે ઠેકાણે આ બધું આમ ચાલ્યું છે. પણ કે આ બધી અશાંતિની અંદર પ્રભુ તારી શાંતિ ધીમેથી જન્મ લેશે. હવે નિશ્ચિત જ છે, લેવાની છે. જ્યાં સુધી લોકોને ખબર ખાતરી નહીં થાય, દરેકને અનુભવથી ખાતરી થવી જોઈએ કે ભાઈ મારે ખરેખર શાંતિ જોઈએ છે, મારો આ ખળભળાટ આ બધું નથી જોતું મારે, આનો આનાથી જ્યારે કંટાળી જશે ને ત્યારે જ એ લોકો સાચા માર્ગે વળવાના છે. ગાંધીજીની સત્યના પ્રયોગમાં છે ને, એમનો દીકરો એને ખાવાનો બહુ ભાવે, સ્વાદનો બહુ ભાવે. એક દિવસ ખૂબ લઈ આવ્યા કે મીઠાઈઓ, ખા કે તારે ખાવી એટલી ખા છે, ખૂબ ખોરાય ખોરાય, એનું પેટ ભરાઈ ગયું ખાવા. ના ના બાપુજી, ના ના, તોય પરાણે પરાણે ઠાસતા હતા. એટલું બધું ખવરાવ્યું કે રાત્રે એને અસ્વસ્થ લાગ્યું, ઊંઘ ના આવે, આમ કરે, છેવટે પછી ઉલટી કરાવી. ત્યારે નિરાશ હતો, ત્યારે એણે ગાંધીજીને એણે કીધું કે બેટા ધ્યાન રાખજે, કોઈ પણ વસ્તુનો અતિરેક ખોટો છે, કોઈ પણ વસ્તુનો જિંદગીમાં અતિરેક ખોટો છે, ધ્યાન રાખજે. સમજાવવા માટે કરેલી વાત આ, પણ એને સત્યના પ્રયોગોમાં વર્ણવેલ છે. તારો પરમ સ્વસ્થતાનો અને વિશુદ્ધ અવિકારી પ્રકાશનો નિયમ સર્વ નજર સમક્ષ દૃશ્યમાન થાય. તારો સ્વસ્થતાનો અને વિશુદ્ધ અવિકારી પ્રકાશનો નિયમ, તારી જે પરમ શાંતિ છે, એક વખત પ્રાપ્તિ થઈ જાય ને, ઝાંકી થઈ જાય ને, તો માણસના મનમાંથી બધા આદર્શો ધોવાઈ જાય છે. પછી આદર્શવાદી રહેતો જ નથી માણસ, આ ખોટા મનના આદર્શોની પછાડી દોડતો જ નથી કોઈ વખત. અને વિશુદ્ધ અવિકારી પ્રકાશનો નિયમ, અંદર જ્યારે આ માણસ સ્વસ્થ શાંત થઈ જાય છે, અંદર એને પ્રકાશ દેખાતો હોય છે, આખા શરીરમાં એક શાંત પ્રકાશ, અને એમાંથી એને પ્રેરણા મળતી હોય છે, એમાંથી એની વૈશ્વિક શક્તિમાંથી પુરવઠો મળતો હોય છે, એની બેટરી જાણે રિચાર્જ થતી હોય ને, એવો ખરેખર અનુભવતો હોય છે કે મને શક્તિ મળી રહી છે. વૈશ્વિક જગન્માતાઓ છે, વિશ્વ પુરુષો છે, વૈશ્વિક દેવતાઓ છે, વિશ્વ દેવતા, જેને કે વિશ્વ દેવા આપણે કહીએ છીએ ને, એ જાણે પોષણ આપી રહ્યા છે એવું લાગે છે આપણને. એમાંથી શક્તિઓના ઝરણા ધીમે ધીમે વહેતા વહેતા આપણામાં હૃદયમાં ઠલવાતા હોય ને, એવા સંવેદનો એવા અનુભવો આવતા હોય છે. શાંત કોઈ સરોવરમાં જેમ ઝરણા આવીને મળે ને, એ રીતે આપણા ચિત્તમાં આ બધી શક્તિઓ ધીમે ધીમે ઠલવાતી હોય છે, અને સંગ્રહ આપણે કરતા હોય શાંતિથી, એકદમ ખૂબ આનંદદાયક સ્થિતિઓ છે, તૃપ્તિની સ્થિતિઓ છે. તો અવિકારી પ્રકાશનો નિયમ સર્વની નજર સમક્ષ દૃશ્યમાન બનો. આ જે છે આંતરિક વાસ્તવિકતા, આ અનુભવ સિદ્ધ બનવાની જરૂર છે. એક વખત અનુભવ આવી જશે ને, પછી તમે ધીમે ધીમે પોતાને મળી આવશો. પેલો જે હોય ને ભંગેડી હોય ને, એ ભાંગ ગોતતો ગોતતો નવા ગામમાં ભાંગ ગોતતો ગોતતો પહોંચી જાય, એવું છે. એક વખત તમને આનો સ્વાદ, આંતરિક સ્વાદ મળી જશે ને, જ્યાં પણ એવું હશે ત્યાં તમે પહોંચ્યો છો અને ત્યાંથી મેળવા પડે. 5 મિનિટ તમને નવરાશ મળશે તો ધીમેથી તમારું મન પાછું ધીમેથી અંદર ચાલી જશે, શાંતિમાં આનંદમાં સ્થિર થઈ જશે, પોતાને મેળવે. કોઈને કેવું પડે નહીં, કોઈ કેવું પણ પ્રયત્ન નહીં કરવો પડે, એને ટેવ જ પડી ગઈ હશે, નિરાશ થઈ નથી ને અંદર ઉપડ્યું નથી, બસ એવી સ્થિતિ થઈ જાય છે. તારી દિવ્ય ચેતના પ્રત્યે જાગૃત બનેલી માનવ જાતિમાં તે પૃથ્વીનું શાસન કરો. આવી જે દિવ્ય ચેતના પ્રત્યે જાગૃત બનેલી માનવોની બુદ્ધિ હશે, પ્રકાશિત, જેને પ્રજ્ઞાશક્તિ કહે છે, પ્રજ્ઞાશક્તિ જેમની જાગૃત થયેલી હશે, એ લોકો આ ધરતીનું શાસન કરે એવી પ્રભુ મારી ઈચ્છા છે. આ પ્રભુનું કાર્ય છે, અને પ્રભુના કાર્ય માટે જગન્માતા માગણી કરી છે. ધ્યાન રાખજો, પોતાના માટે કોઈ માગણી નથી એમની. આપણે આ શીખવું જોઈએ દરેક વખતે, હું તો કહું છું, ખરેખર એમ જ શીખવા જેવું હોય છે કે કોઈ પ્રસંગ આવ્યો તો શ્રી અરવિંદ કેવી રીતે વર્ત્યા હશે, માં માતાજી કેવી રીતે વર્ત્યા હશે એનો વિચાર કરો અને તમને માર્ગદર્શન મળશે, તમને માર્ગદર્શન મળશે. એ વખતે આપણી પ્રકૃતિમાં જે ઉછળતું હોય છે ને કે અમુક કરી નાખો, એને ત્યાં ત્યાં રોકી રાખો તમે, અને ફક્ત મનમાં ચિત્તમાં પ્રશ્ન પૂછ્યું કે આ પ્રસંગ સામે હશે તો શ્રી અરવિંદ કેવી રીતે વર્ત્યા હશે, માતાજી કેવી રીતે વર્ત્યા હશે. બસ શાંત બેસા રહો, તમને ધીમેથી અંદરથી તમને માર્ગદર્શન મળશે કે મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. એ પ્રમાણે ભક્તિ વર્તશો. આવી રીતે આંતરિક માર્ગદર્શન મેળવીને આપણે જિંદગીને ઘાટ આપતા શીખવું જોઈએ. ફક્ત આવેગથી કોઈ નિર્ણય લેવો એ ખોટી વસ્તુ છે. આપણી પ્રકૃતિના આવેગમાં નિર્ણય બધા ખોટા જ હોય છે. અને પ્રકૃતિમાંથી જે ઉછળે છે ને શું હોય છે, ગયા જન્મોના બધા સંસ્કારો ઉછળતા હોય છે, એના સિવાય બીજું કાંઈ નથી. કાદવ જ હોય છે, કાદવ સિવાયમાં કાંઈ હોતું નથી. એટલે એના પ્રભાવ નીચે આપણે નિર્ણય નહીં લેવાનો, પણ માતાજી અને શ્રી અરવિંદનું સ્મરણ કરીને એમના પાસેથી જે આંતરિક માર્ગદર્શન મળશે એ આ રીતે મળે છે. આપણા ચિત્ત સામે, મન સામે પ્રશ્ન પૂછો, માતાજી કેમ વર્ત્યા છે, હે જગન્માતા, હે પ્રભુ, મને સમજાવો કે આ પ્રસંગમાં તમે કેવી રીતે વર્તશો, અને અંદરથી તમને સમજાશે, પોતાની મળે સમજાવવામાં આવશે. આ રીતે કામ કરો, બસ એ રીતે પછી શાંતિથી કામ કરવાનું. અને એ રીતે કામ કરશો તો તમને ખબર પડશે, કદાચિત તમારા કામ બાબતમાં કોઈની વ્યક્તિગત પ્રકૃતિ અનુસાર ગેરસમજો હશે, ઉહાપો થશે, ચર્ચાઓ થશે, પણ એક બે ત્રણ મહિના પછી બધું શાંત થઈ જાય છે, બધું થાળે પડી જાય છે, પોતાની મળે શાંત થઈ જાય છે. એને લાગે છે કે બરાબર હતો એ વખતે, કોઈ ચર્ચા નહીં, કોઈ ઉગ્રતા નહીં, શાંતિથી આ રીતે નિર્ણય કરતા આપણે શીખવું જોઈએ. માતાજી અહીંયા કહે છે, હે મધુર ગુરુ, છેલ્લે એક જ વાક્ય જ મતને, તે મારી પ્રાર્થના સાંભળી છે. કેટલો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તે મારી પ્રાર્થના સાંભળી છે તો મારા પુકારને જવાબ આપશે જ. મારો જે પુકાર છે એને તું જરૂર જવાબ આપીશ એ મને ખાતરી છે, એવું માતાજી કહે છે. આપણે પ્રાર્થના ધ્યાન વાંચીએ છીએ એના માટે કે આંતરિક રીતે આપણે સાધના કેમ કરવી એ શીખવાનું છે. આપણા સામે માતાજીએ પ્રાર્થનાઓ લખી છે આપણને સાધના સમજાવવા માટે, એમને કંઈ લખવાની જરૂર નથી, પણ આપણને આંતરિક રીતે કેમ પ્રાર્થના કરવી, આંતરિક સત્ય કેવી રીતે પ્રાપ્ત કરવાનું એ જાણવાની પદ્ધતિઓ ધીમે ધીમે સમજાવવા માંગે છે. અને આ દરેક વસ્તુમાં આપણે સમજવાનું છે કે આમાંથી મારે શું શીખવાનું છે, બસ એટલું સાધના પૂરતું સમજી લ્યો અને આગળ વધો, એટલું સમજી લ્યો અને આગળ વધો. ધીમે ધીમે પોતાની મેળે તમારું સાધનાને જગન માતા પોતે, પ્રભુ પોતે આકાર આપશે. એનું સ્વરૂપ જે નક્કી કરવાનું હોય એ જગન માતા પોતે આપશે, આપણે કંઈ ચિંતા કરવાની હોતી નથી અહીંયા.